એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવી ટેકનોલોજીની ઊંડાણપૂર્વકની ચર્ચા કરવાના છીએ જેણે, એમ કહીએ તો, આપણી દુનિયામાં ખરેખર ધમાલ મચાવી દીધી છે. વાત છે લાર્જ લેંગ્વેજ મોડલ્સ એટલે કે એલએલએમ્સની. એવું લાગે છે કે હજી કાલે જ આપણે સાદા, કદાચ થોડા બોરિંગ ચેટબોટ્સ સાથે વાત કરતા હતા, અને આજે અચાનક આપણી સામે એવી એઆઈ છે જે કવિતા લખે છે, કોડ બનાવે છે અને લગભગ જાણે વિચારી શકતી હોય તેવું લાગે છે.
બિલકુલ. અને આ જે ઝડપ છે, જે કૂદકો છે, તે ખરેખર અકલ્પનીય છે. આપણી આજની ચર્ચાનો મુખ્ય આધાર છે સ્ટીફન રાઇમેકર્સનું પુસ્તક લાર્જ લેંગ્વેજ મોડલ્સ. આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આ જાદુ જેવું લાગે છે તે કેવી રીતે કામ કરે છે, શું આ મશીનો ખરેખર સમજે છે, અને સૌથી મહત્વનું, આ બધું આપણી બુદ્ધિની સમજ, આપણી ભાષા અને હા, આપણા ભવિષ્ય માટે શું અર્થ ધરાવે છે.
ખરેખર આ સવાલ જ મુખ્ય છે. આપણે સાદા ચેટબોટથી આટલી શક્તિશાળી એઆઈ સુધી પહોંચ્યા કેવી રીતે, અને આજે મોટી છલાંગ છે એ બુદ્ધિ વિશેની આપણી સમજને કેવી રીતે બદલી રહી છે. આશા છે કે આ પુસ્તક આ ગૂંચ ઉકેલવામાં આપણને મદદ કરશે. ચેટજીપીટી જેવા ટૂલ્સ તો હવે ઘણા લોકો વાપરે છે, પણ શું આપણે ખરેખર સમજીએ છીએ કે તેની પાછળ શું ચાલી રહ્યું છે, એની અસરો શું હોઈ શકે? આજની આપણી આ જ્ઞાન ગોષ્ઠીનો હેતુ એ જ છે, આ ટેકનોલોજીના રહસ્ય પરથી પડદો ઉઠાવવો, સરળ શબ્દોમાં. તો શરૂઆત કરીએ લેખકથી, ડૉક્ટર સ્ટીફન રાઇમેકર્સ, એમના વિશે કંઈક જણાવશો?
હા, ચોક્કસ. ડૉક્ટર સ્ટીફન રાઇમેકર્સ એમ એ નેધરલેન્ડના એક જાણીતા સંશોધક અને વૈજ્ઞાનિક છે. એમનો મુખ્ય વિષય છે એઆઈ, કોમ્પ્યુટેશનલ લિંગ્વિસ્ટિક્સ, એટલે કે કમ્પ્યુટર દ્વારા ભાષાનો અભ્યાસ, અને ખાસ કરીને નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ એટલે કે એનએલપી. તેઓ ટીએનઓ જેવી પ્રતિષ્ઠિત ડચ સંશોધન સંસ્થામાં સિનિયર સાયન્ટિસ્ટ છે, એટલે એમનો અનુભવ ઘણો ઊંડો છે આ ક્ષેત્રમાં.
એટલે ટેકનિકલ રીતે તો તેઓ નિષ્ણાંત છે જ, એમાં કોઈ શંકા નથી, પણ આ વિષય પર એમનું પુસ્તક કેમ ખાસ ગણાય, એમનું શું અલગ છે?
એમની ખાસિયત એ છે કે તેઓ ખાલી ટેકનોલોજીના કોડ અને અલ્ગોરિધમ્સમાં જ નથી ખોવાયેલા રહેતા. તેઓ આ ટેકનોલોજીની જે વ્યાપક અસરો છે સમાજ પર, સંસ્કૃતિ પર, એની પણ ઊંડી સમજ ધરાવે છે. બીજું કે એમણે શૈક્ષણિક સંશોધન પણ કર્યું છે, અને સાથે સાથે વાસ્તવિક દુનિયામાં આ સિસ્ટમ્સ કેવી રીતે કામ કરે છે એનો પ્રેક્ટિકલ અનુભવ પણ છે.
અચ્છા, એટલે થિયોરી અને પ્રેક્ટિસ બંનેનું મિશ્રણ.
બરાબર. એટલે એમના વિચારોમાં એક સંતુલન દેખાય છે. તેઓ માત્ર કેવી રીતે બને છે એ જ નહીં, પણ એની અસર શું છે એ પણ બખૂબી સમજે છે.
એ રસપ્રદ છે.
અને એક વાત એ પણ છે કે એમણે એનએલપીની આખી વિકાસ યાત્રા, એની ઉત્ક્રાંતિ, એમ કહો કે નજીકથી જોઈ છે. પેલી જૂની નિયમો પર આધારિત સિસ્ટમ્સ હતી ત્યારથી લઈને આજના આ શક્તિશાળી ટ્રાન્સફોર્મર મોડલ સુધીનો આખો સફર, આ અનુભવ એમને અત્યારે જે બધી ચર્ચા ચાલે છે, જે હાઇપ છે, એને યોગ્ય સંદર્ભમાં મૂકવામાં મદદ કરે છે.
એટલે એમનો દ્રષ્ટિકોણ વધુ ઊંડાણવાળો અને સંતુલિત હોય એ સ્વાભાવિક છે. તો પછી પુસ્તકનો મુખ્ય વિચાર શું છે? રાઇમેકર્સ શું કહેવા માગે છે આ એલએલએમ્સ વિશે?
પુસ્તકનો મૂળ તર્ક એ છે કે એલએલએમ્સ એ ફક્ત એક નવી સારી ટેકનોલોજી નથી, એનાથી કંઈક વધુ છે. એ એઆઈમાં આવેલું એક મૂળભૂત પરિવર્તન છે, એક પેરાડાઇમ શિફ્ટ એમ કહી શકાય. જે રીતે આ મશીનો માનવ ભાષાને સમજી શકે છે, નવી ભાષા બનાવી શકે છે અને તેની સાથે રમત કરી શકે છે, એ પહેલાં ક્યારેય શક્ય નહોતું. અભૂતપૂર્વ છે.
એટલે આ ખાલી એન્જિનિયરિંગની કમાલ નથી, પણ એનાથી આગળ?
હા, એનાથી આગળ. પુસ્તક કહે છે કે આ આપણને બુદ્ધિ શું છે, સંચાર શું છે અને માણસ અને મશીન વચ્ચેનો સંબંધ કેવો હોઈ શકે એના વિશે નવેસરથી વિચારવા મજબૂર કરે છે.
તો પુસ્તકનો મુખ્ય ઉદ્દેશ્ય શું લાગે છે? શું એ ફક્ત ટેકનિકલ લોકો માટે છે?
ના, બિલકુલ નહીં. પુસ્તકનો મુખ્ય હેતુ તો એલએલએમ્સ કેવી રીતે કામ કરે છે, એની ક્ષમતાઓ શું છે, એની મર્યાદાઓ ક્યાં છે, અને
સમાજ, વ્યવસાય, શિક્ષણ જેવા જુદા જુદા ક્ષેત્રો પર એની શું અસર પડશે એ સ્પષ્ટ અને સરળ ભાષામાં સમજાવવાનો છે. એટલે એ માત્ર ટેકનિકલ ગાઈડ નથી, પણ એઆઈ સંચાલિત ભવિષ્ય કેવું હોઈ શકે એનું એક પ્રકારનું દાર્શનિક ચિંતન પણ ગણી શકાય. અને લેખકનો અભિગમ કેવો છે? બહુ ઉત્સાહી કે પછી શંકાશીલ?
એ જ એમની ખૂબી છે. તેઓ બહુ સંતુલિત છે. ના તો બિનજરૂરી ઉત્સાહ કે હાઇપમાં તણાય છે, ના તો ખોટા ભય ફેલાવે છે. વાસ્તવિક ચિત્ર રજૂ કરે છે.
અને આખા પુસ્તકમાંથી કોઈ એક મુખ્ય આંતરદૃષ્ટિ જે ખરેખર વિચારતા કરી દે એવી કઈ ગણાય?
મારા મતે સૌથી મહત્વની વાત એ છે કે LLMs આપણને કેટલાક મૂળભૂત શબ્દો જેમ કે સમજણ, સર્જનાત્મકતા, બુદ્ધિ એના પર ફરીથી વિચારવા પ્રેરે છે. શું કોઈ મશીન ખરેખર સમજી શકે? શું એ ખરેખર સર્જનાત્મક હોઈ શકે? આ મોડેલો ફક્ત ભાષા પર પ્રક્રિયા નથી કરતા, એ આપણી ભાષા, વિચાર અને જ્ઞાનના સ્વભાવ વિશે જ ગહન પ્રશ્નો ઊભા કરે છે.
આ તો ખરેખર વિચારવા જેવી વાત છે, બરાબર. ચાલો હવે થોડા ટેકનિકલ પાસામાં ઉતરીએ. પુસ્તક આપણને આ ટેકનોલોજીની વિકાસગાથા પર લઈ જાય છે, તો શરૂઆત ક્યાંથી થઈ? પહેલો સવાલ, કમ્પ્યુટર માટે આપણી એમ માનવ ભાષા સમજવી આટલી બધી અઘરી કેમ હતી? શું તકલીફ હતી?
ભાષા પોતે જ બહુ જટિલ છે, ખરું ને? એમાં કેટલી બધી અસ્પષ્ટતા હોય છે. એક જ શબ્દના જુદા જુદા અર્થ, પછી સંદર્ભ બહુ મહત્વનો હોય છે. વ્યંગ હોય છે, મજાક હોય છે, ઘણું બધું આપણે કહ્યા વગર જ સમજી જઈએ છીએ. હવે કમ્પ્યુટર, જે મૂળભૂત રીતે તો 0 અને 1 પર ચાલે, એના માટે આ બધું સમજવું શરૂઆતમાં પહાડ જેવું કામ હતું. શરૂઆતના પ્રયાસો થયા, જેને પ્રતીકાત્મક AI, સિમ્બોલિક AI કહેવાય છે. એમાં શું કર્યું? ભાષાના બધા નિયમો, વ્યાકરણ એ બધું કોડમાં લખવાની કોશિશ કરી.
એટલે કે ગ્રેમર બુકને કમ્પ્યુટર પ્રોગ્રામ બનાવવાનો પ્રયાસ?
હા, કંઈક એવું જ. પણ ભાષામાં અપવાદો એટલા બધા હોય છે, દરેક નિયમના 10 અપવાદ નીકળે. એટલે એ અભિગમ બહુ સફળ ના થયો. નિયમોથી ભાષાને બાંધવી શક્ય નહોતી.
તો પછી શું થયું?
પછી આવ્યો સ્ટેટિસ્ટિકલ NLPનો યુગ. અહીં આખો વિચાર જ બદલાઈ ગયો. નિયમોને બદલે સંભાવનાઓ પર ધ્યાન ગયું. કયા શબ્દો વારંવાર સાથે આવે છે એના પરથી ભાષાનું મોડેલ બનાવવાનો પ્રયાસ થયો. જેમ કે N-grams, આનાથી થોડી સફળતા મળી.
પણ એમાં પણ મર્યાદાઓ હશે જ ને?
હા, લાંબા વાક્યો હોય કે પછી અર્થની ઊંડાઈ સમજવાની હોય, ત્યાં એ પણ ટૂંકું પડતું હતું. સંદર્ભ બરાબર પકડાતો નહોતો.
અને પછી આવ્યા ન્યુરલ નેટવર્ક્સ, જેણે ખરેખર બાજી પલટી નાખી એમ કહેવાય છે.
હા, ન્યુરલ નેટવર્ક્સ, જે માનવ મગજની ન્યુરોન્સની રચનાથી પ્રેરિત છે, તેણે મોટો ફરક પાડ્યો. ખાસ કરીને વર્ડ એમ્બેડિંગ્સ જેવી ટેકનિક આવી. એણે શું કર્યું? શબ્દોને ફક્ત શબ્દો તરીકે નહીં, પણ ગણિતના નંબરો વેક્ટર્સ તરીકે રજૂ કર્યા. અને એવા નંબરો કે જેમાં શબ્દોનો અર્થ છુપાયેલો હોય.
પેલું પ્રખ્યાત ઉદાહરણ છે ને, રાજા માઇનસ પુરુષ વત્તા સ્ત્રી બરાબર રાણી જેવું.
બરાબર. આ દર્શાવતું હતું કે મોડેલ શબ્દો વચ્ચેના સંબંધો અને અર્થને કંઈક અંશે સમજી રહ્યું છે. પછી RNS, રિકરન્ટ ન્યુરલ નેટવર્ક્સ અને LSTMs, લોંગ શોર્ટ ટર્મ મેમરી આયા. આ મોડેલો વાક્યોમાં શબ્દોના ક્રમને સમજવા માટે સારા હતા. વાક્યરચના પકડી શકતા હતા. પણ
શું ત્યાં પણ કોઈક મુશ્કેલી આવી?
હા, એમની મુખ્ય મર્યાદા હતી લાંબા વાક્યોમાં. જો વાક્ય બહુ લાંબુ હોય તો શરૂઆતમાં શું કહેવાયું હતું એ છેલ્લે સુધી યાદ રાખવું, એટલે કે સંદર્ભ જાળવી રાખવો, એમના માટે મુશ્કેલ બનતું હતું. આને લોંગ રેન્જ ડિપેન્ડન્સી સમસ્યા કહે છે. અને પછી 2017માં એક પેપર આવ્યું જેણે બધું બદલી નાખ્યું. જાણે ક્રાંતિ આવી ગઈ. એ સંશોધન પત્રનું શીર્ષક જ બહુ સૂચક હતું, અટેન્શન ઇઝ ઓલ યુ નીડ. અને એણે રજૂ કર્યું ટ્રાન્સફોર્મર આર્કિટેક્ચર. આજકાલના જે મોટા ભાગના શક્તિશાળી LLMs છે, જેમ કે GPT, એ બધાનો પાયો આ ટ્રાન્સફોર્મર જ છે.
અટેન્શન ઇઝ ઓલ યુ નીડ, ધ્યાન જ સર્વસ્વ છે, નામ જ રસપ્રદ છે. તો આની પાછળનો મુખ્ય આઈડિયા શું હતો? પેલી સેલ્ફ અટેન્શન મિકેનિઝમ? સરળ શબ્દોમાં કહીએ તો એ શું છે?
સેલ્ફ અટેન્શન એ ખરેખર કમાલની વસ્તુ છે. તમે કોઈ વાક્ય વાંચો ત્યારે અમુક શબ્દો પર આપોઆપ વધુ ધ્યાન આપો છો, ખરું ને? કારણ કે એ શબ્દો મુખ્ય હોય છે.
હા, બરાબર.
સેલ્ફ અટેન્શન કંઈક એવું જ કરે છે. જ્યારે મોડેલ વાક્યના કોઈ એક શબ્દ પર પ્રક્રિયા કરતું હોય, ત્યારે તે વાક્યના બીજા બધા જ શબ્દોને જુએ છે અને નક્કી કરે છે કે તે વર્તમાન શબ્દના અર્થ માટે કયા બીજા શબ્દો કેટલા મહત્વના છે. એ દરેક શબ્દને એક મહત્વનો સ્કોર આપે છે, એમ સમજો.
ઓ,
એટલે પેલી લાંબા વાક્યોમાં સંદર્ભ ભૂલી જવાની સમસ્યાનું સમાધાન આ નથી મળ્યું?
બરાબર. હવે મોડેલ વાક્ય ગમે તેટલું લાંબુ હોય, તે શરૂઆતના શબ્દનો સંબંધ છેક અંતના શબ્દ સાથે પણ સમજી શકે છે, કારણ કે એટેન્શન તેને એ જોવા દે છે કે કયા શબ્દો એકબીજા સાથે જોડાયેલા છે.
આ તો બહુ સ્માર્ટ રીત છે. બીજા કયા ભાગો હતા આ ટ્રાન્સફોર્મરમાં?
બીજા પણ મહત્વના ઘટકો હતા, જેમ કે મલ્ટીહેડ અટેન્શન, જે મોડેલને એકસાથે જુદા જુદા પાસાઓ પર ધ્યાન આપવા દે છે, અને પોઝિશનલ એન્કોડિંગ્સ, જે શબ્દોના ક્રમની માહિતી ઉમેરે છે. કારણ કે શબ્દોનો ક્રમ બદલાય તો અર્થ બદલાઈ જાય છે. પણ સૌથી મોટી વાત શું હતી ખબર છે?
શું?
ટ્રાન્સફોર્મર આર્કિટેક્ચર સમાંતર પ્રક્રિયા કરી શકે છે. આરએનએની જેમ એક પછી એક શબ્દ પર જવાની જરૂર નથી, બધા શબ્દો પર એકસાથે ધ્યાન આપી શકે. આનાથી શું થયું, એને તાલીમ આપવાનું કામ ખૂબ જ ઝડપી બની ગયું, ખાસ કરીને શક્તિશાળી કોમ્પ્યુટર્સ જીપીયુઝ પર. આનાથી જ મોટા મોડેલ બનાવવાનું શક્ય બન્યું.
એટલે ઝડપ અને કાર્યક્ષમતા વધી ગઈ, સમજાયું. તો આ ટ્રાન્સફોર્મર આર્કિટેક્ચર તો મળ્યું જે ઘણું શક્તિશાળી હતું, પણ એ લાર્જ લેંગ્વેજ મોડેલ કેવી રીતે બન્યું? શું ફક્ત એને મોટું ને મોટું બનાવતા ગયા?
હા, મોટા ભાગે તો એમ જ. સ્કેલ એટલે કે કદ, એ અહીં જાદુઈ શબ્દ છે. આનો મુખ્ય ખ્યાલ છે પ્રી ટ્રેનિંગ. પ્રી ટ્રેનિંગ આમાં શું કરવામાં આવે છે, મોડેલને ઇન્ટરનેટ પરથી, પુસ્તકોમાંથી, વિકિપીડિયામાંથી એમ અબજો ખરવું શબ્દો અને વાક્યોનો એક વિશાળ ડેટા સેટ આપવામાં આવે છે, અને એને એક જ બહુ સાદું લાગતું કામ સોંપવામાં આવે છે. વાક્યમાં આગળનો શબ્દ કયો આવશે તે ધારો, અથવા વચ્ચેનો ખાલી શબ્દ પૂરો.
બસ આટલું જ, ખાલી શબ્દો ધારવાના.
હા, પણ આ સાદું કામ કરવા માટે મોડેલને ભાષાના નિયમો સમજવા પડે છે, વ્યાકરણ શીખવું પડે છે, દુનિયા વિશેના તથ્યો યાદ રાખવા પડે છે, થોડું ઘણું તર્ક પણ વાપરવું પડે છે, જુદી જુદી લેખન શૈલીઓ પણ ઓળખવી પડે છે. આ બધું એ જાતે જ શીખે છે, કોઈ એને સીધું શીખવાડતું નથી, ફક્ત પેલું શબ્દ ધારોવાળું કામ કરતા કરતા.
આ ખરેખર આશ્ચર્યજનક છે કે ફક્ત આગળનો શબ્દ ધારવાનું શીખવવાથી આટલું બધું જ્ઞાન અને ક્ષમતા આવી જાય. અને આમાંથી જ પેલી ઇમર્જન્ટ એબિલિટીઝની વાત આવે છે, ખરું ને? એવી ક્ષમતાઓ જે ખાસ શીખવવામાં નથી આવી, પણ મોડેલ જેમ જેમ મોટું થતું જાય તેમ તેમ આપોઆપ ઉભરી આવે છે.
એકદમ સાચું. જેમ કે ગણિત ઉકેલવાની ક્ષમતા, કોડ લખવાની ક્ષમતા, કે પછી રમૂજ સમજવાની ક્ષમતા, આ બધું અમુક ચોક્કસ સ્કેલ પર પહોંચ્યા પછી જ દેખાવા માંડે છે. આના માટે સ્કેલિંગ લોઝ શબ્દ વપરાય છે. સંશોધનોએ બતાવ્યું છે કે મોડેલનું કદ, એટલે કે એમાં રહેલા પેરામીટર્સની સંખ્યા, ટ્રેનિંગ ડેટાનું કદ અને તેને ટ્રેન કરવા માટે વપરાતી કમ્પ્યુટર શક્તિ, આ ત્રણે જેમ જેમ વધારતા જાઓ તેમ તેમ મોડેલની ક્ષમતાઓ વધુને વધુ સારી થતી જાય છે. કદ ખરેખર મહત્વનું છે.
પણ એક મોટું પ્રી ટ્રેન મોડેલ તો જ્ઞાનનો ભંડાર હોય, પણ એ કદાચ સીધું આપણા કામમાં ના આવે, બરાબર? એને થોડું ઘડવું પડતું હશે.
સાચી વાત. પ્રી ટ્રેન મોડેલ એક શક્તિશાળી પણ કાચું એન્જિન જેવું છે. એને ઉપયોગી અને સલામત બનાવવા માટે બે મુખ્ય પગલાં લેવાય છે, ફાઇન ટ્યુનિંગ અને અલાઇનમેન્ટ.
એ શું છે?
ફાઇન ટ્યુનિંગમાં મોડેલને કોઈ ચોક્કસ કાર્ય માટે તૈયાર કરવામાં આવે છે. જેમ કે જો તમારે પ્રશ્નોના જવાબ આપતો ચેટબોટ બનાવવો હોય, તો તેને ઘણા બધા પ્રશ્નો અને જવાબોના ડેટા પર વધુ તાલીમ અપાય છે. અને અલાઇનમેન્ટ વધુ સૂક્ષ્મ અને મહત્વનું છે. એનો હેતુ મોડેલના જવાબોને માનવ મૂલ્યો સાથે જોડવાનો છે.
માનવ મૂલ્યો સાથે?
એટલે કે મોડેલ મદદરૂપ બને, હેલ્પફુલ, પ્રમાણિક બને, ઓનેસ્ટ, અને કોઈને નુકસાન ન પહોંચાડે, હાર્મલેસ. અને HHH કહે છે. આ માટે RLHF, રિઇન્ફોર્સમેન્ટ લર્નિંગ ફ્રોમ હ્યુમન ફીડબેક જેવી ટેકનિક વપરાય છે. એમાં શું થાય છે, માણસો મોડેલના જુદા જુદા જવાબોને રેટિંગ આપે છે, કયો જવાબ વધુ સારો, કયો ખરાબ, અને એ ફીડબેક પરથી મોડેલ શીખે છે કે કેવા જવાબો આપવા જોઈએ.
અચ્છા, એટલે માણસો એને શીખવે છે કે સારો જવાબ કોને કહેવાય, જાણે કે આપણે બાળકને શિખાવણ આપતા હોઈએ.
હા, કંઈક અંશે એવું જ. આનાથી મોડેલ વધુ વ્યવહારુ, સુરક્ષિત અને ઉપયોગી બને છે.
તો હવે આખી પ્રક્રિયા સમજાઈ. ટ્રાન્સફોર્મર, પ્રી ટ્રેનિંગ, ફાઇન ટ્યુનિંગ, એલાઇનમેન્ટ, અને પરિણામે આપણને મળે છે આજના શક્તિશાળી LLMs. તો આજે ક્યાં ક્યાં વપરાય છે, આપણને રોજિંદા જીવનમાં ક્યાં એનો અનુભવ થાય છે?
ઓહ, હવે તો લગભગ બધે જ. તમે લેખ લખવામાં મદદ લો, ઈમેલનો ડ્રાફ્ટ બનાવો,
કોઈ વિષય પર માહિતી મેળવો, કોડિંગમાં તો પ્રોગ્રામરોને ઘણી મદદ મળે છે, ગ્રાહક સેવા માટેના ચેટબોટ્સ હવે ઘણા સ્માર્ટ થઈ ગયા છે, ભાષાંતર માટે, લાંબા રિપોર્ટનો સારાંશ કાઢવા માટે, યાદી ખરેખર ઘણી લાંબી છે.
અને આની સાથે એક નવી સ્કિલ પણ આવી છે, પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ, ખરું ને?
બરાબર, એટલે કે મોડેલ પાસેથી આપણને જે જોઈએ છે એ શ્રેષ્ઠ રીતે કેવી રીતે કઢાવવું એની કળા. તમે કેવો સવાલ પૂછો છો, કેવી સૂચના આપો છો, એના પર પરિણામનો આધાર રહે છે. એમાં પણ ઝીરો શોટ, ફ્યુ શોટ, ચેઇન ઓફ થોટ જેવી અલગ અલગ ટેકનિક્સ છે.
પણ આ બધું એટલું સરળ અને સુંદર જ છે એવું તો નથી, કરું ને? પુસ્તક ચોક્કસપણે જોખમો અને મર્યાદાઓ વિશે પણ વાત કરતું હશે.
ચોક્કસપણે, અને એ સમજવું અત્યંત અત્યંત જરૂરી છે, કારણ કે આ ટેકનોલોજી શક્તિશાળી છે પણ સંપૂર્ણ નથી. પહેલું અને સૌથી મોટું જોખમ છે હેલ્યુસિનેશન.
હેલ્યુસિનેશન
એટલે કે મોડેલ કોઈકવાર પૂરા આત્મવિશ્વાસ સાથે ખોટી, મનગણંત અથવા બિનપાયેદાર માહિતી આપી દે, અને એ એટલી સારી રીતે લખેલું હોય કે સાચું જ લાગે. આ બહુ ખતરનાક બની શકે છે.
ઓ બાપ રે.
બીજું મોટું જોખમ છે ટ્રેનિંગ ડેટામાંથી આવતો પૂર્વગ્રહ, બાયસ. ઇન્ટરનેટ પર જેવો ડેટા છે, જેમાં જાતિ, ધર્મ, રંગ વગેરે બાબતે પૂર્વગ્રહો ભરેલા છે, એ જ પૂર્વગ્રહો મોડેલમાં પણ ઉતરી આવે છે, એટલે મોડેલના જવાબો ભેદભાવપૂર્ણ હોઈ શકે છે.
આ તો ગંભીર વાત છે.
ત્રીજું, ખોટી માહિતી અને દુષ્પ્રચાર ફેલાવવા માટે તેનો દુરુપયોગ થઈ શકે છે. મોટા પાયે ફેક ન્યૂઝ કે પ્રોપેગેન્ડા બનાવી શકાય છે. આ ઉપરાંત એની પર્યાવરણીય અસર પણ છે. આ મોટા મોડેલ્સને ટ્રેન કરવામાં અતિશય વીજળી અને કમ્પ્યુટિંગ પાવર વપરાય છે. અને છેલ્લે, આ મોડેલો ઘણીવાર બ્લેક બોક્સ જેવા હોય છે, એટલે કે એ કોઈ જવાબ કેમ આપે છે એની પાછળનો ચોક્કસ કારણ સમજવું મુશ્કેલ હોય છે, અને ઇન્ટરપ્રિટેબિલિટીની સમસ્યા કહે છે.
આ બધી ચિંતાઓ તો વાજબી છે, અને ભવિષ્યમાં શું લાગે છે, કઈ દિશામાં જઈ રહી છે આ ટેકનોલોજી, શું અપેક્ષા રાખી શકીએ?
ભવિષ્ય ઘણું રોમાંચક લાગે છે. એક તો મલ્ટીમોડેલિટી તરફ ગતિ છે.
મલ્ટીમોડેલિટી એટલે?
એટલે કે મોડેલો ફક્ત ટેક્સ્ટ નહીં પણ ઇમેજ, ઓડિયો, વિડિયો પણ સમજશે અને જનરેટ કરી શકશે, ટેક્સ્ટમાંથી ઇમેજ, ઇમેજનું વર્ણન વગેરે. બીજું, મોડેલ્સ વધુ કાર્યક્ષમ બને એવા પ્રયાસો ચાલુ છે, જેથી ઓછા સંસાધનોથી ચાલી શકે. ત્રીજું, એમની તર્કક્ષમતા, રીઝનિંગ અને સામાન્ય જ્ઞાન, કોમન સેન્સ સુધારવા પર ઘણું સંશોધન થઈ રહ્યું છે. અને હા, ઘણા લોકો માને છે કે આ રસ્તો કદાચ એજીઆઈ, આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સ તરફ લઈ જઈ શકે છે.
એજીઆઈ એટલે કે માનવ જેવી જ બધી બૌદ્ધિક ક્ષમતાઓ ધરાવતી એઆઈ.
હા, જો કે ક્યારે બનશે અને બનશે કે કેમ એ વિશે મતભેદ છે, પણ જો એ બને તો એના ફાયદા અને જોખમો બંને અભૂતપૂર્વ હશે. એટલે જ તેની સાથે સુરક્ષા, નિયંત્રણ અને નૈતિકતાના પડકારો પણ એટલા જ મોટા અને જટિલ બનતા જશે.
ચાલો હવે પુસ્તકના કેટલાક મુખ્ય વિષયો કે સંદેશાઓ પર ધ્યાન આપીએ. આપે એક બહુ રસપ્રદ વાત કરી હતી, ઇમર્જન્ટ ઇન્ટેલિજન્સ, કે મોટા પાયે ડેટા અને ગણતરીથી બુદ્ધિ જેવી ક્ષમતાઓ ઉદ્ભવે છે. આ આપણા માટે, સામાન્ય માણસ માટે શું અર્થ રાખે છે?
આ ખરેખર આપણી પોતાની બુદ્ધિ વિશેની ધારણાઓને પડકારે છે. શું બુદ્ધિ એ કોઈ રહસ્યમય, ફક્ત જીવંત વસ્તુઓમાં જ હોય એવી શક્તિ છે, કે પછી તે માહિતીની યોગ્ય રીતે પ્રક્રિયા કરવાનું, પેટર્ન શોધવાનું અને તેના આધારે આગાહી કરવાનું પરિણામ છે, જે જો પૂરતા મોટા સ્કેલ પર કરવામાં આવે તો મશીનમાં પણ દેખાઈ શકે? આ વિચાર આપણને કદાચ એ સમજવા પ્રેરે છે કે બુદ્ધિના ઘણા સ્વરૂપો હોઈ શકે છે. જેમ કીડીઓની આખી વસાહત મળીને જે બુદ્ધિ દર્શાવે છે તે એક કીડીમાં નથી હોતી.
બીજો એક મુદ્દો હતો એઆઈ શક્તિનું લોકશાહીકરણ વિરુદ્ધ કેન્દ્રીકરણ. આ ટેકનોલોજી બધા માટે ઉપલબ્ધ બનશે કે પછી થોડા મોટા ખેલાડીઓના હાથમાં જ રહેશે?
આ અત્યારે બહુ મોટો પ્રશ્ન છે. એક તરફ ઓપન સોર્સ મોડેલો આવી રહ્યા છે, જેનાથી નાના ડેવલપર્સ અને કંપનીઓ પણ તેનો ઉપયોગ કરી શકે છે, પણ બીજી તરફ
સૌથી શક્તિશાળી અત્યાધુનિક મોડેલો બનાવવા અને ચલાવવા માટે જે અબજો ડોલરનું રોકાણ અને સુપર કમ્પ્યુટર્સ જોઈએ એ તો ફક્ત અમુક ગણીગાંઠી ટેક જાયન્ટ્સ પાસે જ છે. એટલે એ ભય રહે છે કે આ શક્તિનું કેન્દ્રીકરણ થઈ જશે અને તેનાથી ડિજિટલ વિભાજન વધશે. આનો ફાયદો બધાને સમાન રીતે મળશે કે કેમ એ મોટો સવાલ છે.
અને ત્રીજો મુદ્દો જે કદાચ સૌથી વધુ ચિંતા જગાવે છે, માનવ અને મશીન ક્ષમતાઓ વચ્ચેની જે રેખાઓ છે એ જાણે ભૂંસાઈ રહી છે. કલા, લેખન, કોડિંગ, સંગીત આ બધું હવે એઆઈ કરી શકે છે, તો પછી આપણી નોકરીઓનું શું, આપણી પોતાની કુશળતાનું શું?
હા, આ ચિંતા સ્વાભાવિક છે. પુસ્તક એવો સંકેત આપે છે કે ભવિષ્ય કદાચ એવું નહીં હોય કે મશીનો બધું જ લઈ લેશે, પણ ભવિષ્ય માનવ મશીન સહયોગ, હ્યુમન મશીન કોલેબોરેશનનું હશે. એઆઈ આપણું કામ સરળ બનાવનાર, આપણી ક્ષમતાઓ વધારનાર એક સાધન બની શકે છે. જેમ કે કેલ્ક્યુલેટરે આપણી ગણતરી કરવાની રીત બદલી, પણ ગણિતશાસ્ત્રીઓની જરૂરિયાત ખતમ નથી કરી. પણ હા, આનો અર્થ એ છે કે આપણે નવી વસ્તુઓ શીખવી પડશે, એવી કુશળતાઓ કેળવવી પડશે જેમાં માણસ હજુ પણ મશીન કરતાં સારો છે. જેમ કે સર્જનાત્મકતા, ભાવનાત્મક બુદ્ધિ, જટિલ સમસ્યાનું સમાધાન, નૈતિક નિર્ણયો.
એટલે એમ કહી શકાય કે આ ટેકનોલોજી ખરેખર એક બેધારી તલવાર જેવી છે. એના ફાયદા પણ છે, ગેરફાયદા પણ છે.
બિલકુલ, કોઈ પણ શક્તિશાળી ટેકનોલોજી જેવું જ છે. અણુ ઉર્જા વીજળી પણ પેદા કરી શકે છે અને બોમ્બ પણ બનાવી શકે છે. ઇન્ટરનેટ જ્ઞાનનો ભંડાર પણ છે અને ખોટી માહિતીનો સ્ત્રોત પણ. LLMsનું પણ એવું જ છે. તેનો ઉપયોગ કેવી રીતે થાય છે એના પર બધો આધાર છે. અને એટલે જ એઆઈ સાક્ષરતા ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. આપણે બધાએ માત્ર ટેકનિકલ લોકોએ જ નહીં સમજવું પડશે કે આ શું છે, કેવી રીતે કામ કરે છે, એના ફાયદા શું, જોખમ શું, અને એનો ઉપયોગ વિવેકપૂર્ણ રીતે, જવાબદારીપૂર્વક કેવી રીતે કરવો. એઆઈ જે કહે એને આંધળા પડે માની ન લેવું જોઈએ. આપણી પોતાની વિચારશક્તિ જાળવી રાખવી પડશે.
બરાબર કહ્યું. માહિતી ચકાસવી, સંદર્ભ સમજવો, એ બધું વધુ મહત્વનું બનશે. પુસ્તકમાં કેટલાક એવા વિચારો કે કોટ્સ છે જે ખરેખર યાદ રહી જાય એવા છે, જે આપણને વિચારતા કરી દે છે. ચાલો એવા કેટલાક પર વાત કરીએ.
હા, એક વિચાર જે મને બહુ સ્પર્શી ગયો તે હતો, બુદ્ધિ કદાચ આપણે માનતા હતા તેટલી વિશિષ્ટ ગતિ તે સ્કેલ, ડેટા અને કમ્પ્યુટ પાવરની બાબત હોઈ શકે છે. આનો અર્થ એ નથી કે માનવ બુદ્ધિ જેવો કંઈ નથી, પણ એ વિચારવા પ્રેરે છે કે બુદ્ધિ જેવા દેખાતા પરિણામો કદાચ માહિતીની પ્રક્રિયાના જટિલ સ્વરૂપોમાંથી પણ ઉદ્ભવી શકે છે.
બીજો એક વિચાર જે થોડો ફિલોસોફિકલ લાગે છે, પ્રશ્ન સમજણનો નથી પણ પરિણામોનો છે. આ બહુ રસપ્રદ છે. એટલે કે જો એઆઈ કોઈ કામ સફળતાપૂર્વક કરી આપે છે, જેમ કે ભાષાંતર કરવું કે નિબંધ લખવો, તો શું એ ખરેખર સમજે છે કે નહીં એ ચર્ચા કદાચ ગૌણ બની જાય છે. મુખ્ય વાત એ છે કે એ કામ થઈ રહ્યું છે, એ ઉપયોગી પરિણામ આપી રહ્યું છે. શું કહેવું છે?
હા, આ એક વ્યવહારુ દ્રષ્ટિકોણ છે. જો મશીન ડૉક્ટરને નિદાનમાં મદદ કરી શકતું હોય તો એ ખરેખર સમજે છે કે પેટર્ન મેચ કરી રહ્યું છે, એના કરતાં પરિણામ વધુ મહત્વનું છે. જોકે સમજણનો પ્રશ્ન ફિલોસોફી અને ભવિષ્યના વિકાસ માટે મહત્વનો રહે છે. અને આ એક ચેતવણી જેવો વિચાર છે. ટ્રેનિંગ ડેટા એ મોડેલનો વિશ્વ દ્રષ્ટિકોણ છે.
એટલે જેવું વાવો તેવું લણો જેવું.
બરાબર. કચરો અંદર, કચરો બહાર. જો ટ્રેનિંગ ડેટા પૂર્વગ્રહયુક્ત, અધૂરો કે ખોટી માહિતીવાળો હશે તો મોડેલ પણ એવું જ બનશે. એ સમાજનો અરીસો છે, સારા અને ખરાબ બંને પાસા સાથે.
અને ભવિષ્ય માટે આશા આપતો વિચાર, સૌથી શક્તિશાળી એપ્લિકેશનો માનવ મશીન સહયોગથી આવશે. એટલે કે એઆઈ આપણી નોકરી ખાવાને બદલે આપણને વધુ શક્તિશાળી બનાવશે.
એવી આશા રાખીએ. એઆઈ એવા કામો કરી શકે જે માણસો માટે કંટાળાજનક હોય, પુનરાવર્તિત હોય, અથવા જેમાં વિશાળ ડેટાનું વિશ્લેષણ કરવાનું હોય, અને માણસો પોતાની સર્જનાત્મકતા, વ્યૂહરચના અને નિર્ણય શક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે. બંને સાથે મળીને વધુ સારું પરિણામ લાવી શકે છે. અને છેલ્લે એક ખૂબ જ જરૂરી સલાહ, આપણે આ મોડેલોને માનવ સ્વરૂપ આપવાનું ટાળવું જોઈએ.
એન્થ્રોપોમોર્ફાઇઝિંગ,
એટલે કે એને માણસ જેવા ના સમજવા. હા, ભલે તે માણસ જેવી ભાષા બોલતા હોય, લાગણીઓ વ્યક્ત કરતા હોય તેવું લાગે, પણ એ માત્ર શબ્દોની પેટર્ન છે જે એમણે શીખી છે. એમને ખરેખર લાગણીઓ નથી હોતી, ચેતના નથી હોતી. એમને મિત્ર, સાથી કે સલાહકાર સમજવાની ભૂલ ન કરવી જોઈએ. એમને સાધન તરીકે જોવા જોઈએ. આ સમજણ તેમના સુરક્ષિત અને જવાબદાર ઉપયોગ માટે ચાવીરૂપ છે.
તો આ બધી ઊંડી અને ટેકનિકલ વાતો પછી ચાલો થોડી વ્યવહારુ વાત કરીએ. આ બધી જાણકારીનો આપણે સામાન્ય લોકો રોજિંદા જીવનમાં કેવી રીતે ઉપયોગ કરી શકીએ? કંઈક ટિપ્સ?
ચોક્કસ, ઘણા રસ્તા છે. દાખલા તરીકે વ્યવસાયિક લેખન કે સંચારમાં કોઈ લાંબો રિપોર્ટ લખવાનો હોય તો એનો પહેલો ડ્રાફ્ટ બનાવવા માટે વિચારો મેળવવા LLMs મદદ કરી શકે. કોઈ અઘરા વિષય પર ઇમેઇલ લખવો હોય તો યોગ્ય શબ્દો શોધવામાં મદદ કરી શકે. લાંબા ડોક્યુમેન્ટનો સારાંશ ઝડપથી કાઢી આપે.
પણ એના પર આંધળો ભરોસો ન કરાય, ખરું ને?
બિલકુલ નહીં. એ ફક્ત એક સહાયક છે. અંતિમ જવાબદારી આપણી છે. એણે જે લખ્યું છે એને ધ્યાનથી વાંચવું, ચકાસવું, સુધારવું અને એમાં પોતાનો માનવીય સ્પર્શ ઉમેરવું ખૂબ જરૂરી છે. કોપી પેસ્ટ કરવાથી મુશ્કેલી થઈ શકે છે.
અને શિક્ષણ ક્ષેત્રે?
વિદ્યાર્થીઓ માટે.
વિદ્યાર્થીઓ માટે એ એક પર્સનલ ટ્યુટર જેવું બની શકે છે. કોઈ નવો કોન્સેપ્ટ સમજવા માટે, જુદા જુદા દ્રષ્ટિકોણ જાણવા માટે, ભાષા શીખવામાં પ્રેક્ટિસ કરવા માટે. પણ અહીં પણ સાવચેતી જરૂરી છે. શિક્ષકો અને વાલીઓએ માર્ગદર્શન આપવું પડે કે તેનો ઉપયોગ શીખવા માટે થાય, ફક્ત તૈયાર જવાબો કોપી કરવા માટે નહીં. માહિતી સાચી છે કે નહીં એ ચકાસવાની આદત કેળવી પડે. નિર્ણાયક વિચારસરણી, ક્રિટિકલ થિંકિંગ ગુમાવવી ન જોઈએ.
વ્યવસાયોમાં તો ગ્રાહક સેવા, માર્કેટિંગ, ડેટાનું વિશ્લેષણ કરવામાં એનો ઉપયોગ વધી રહ્યો છે.
હા, પણ ત્યાં ડેટા ગોપનીયતા, પ્રાઇવસી અને નૈતિક પાસાઓનું ખાસ ધ્યાન રાખવું પડે. ગ્રાહકોનો ડેટા કેવી રીતે વપરાય છે એમાં પારદર્શિતા હોવી જોઈએ. સંશોધન કરતા લોકો માટે શરૂઆતમાં માહિતી શોધવામાં, સંબંધિત લેખો શોધવામાં તે ઘણો ઉપયોગી થઈ શકે છે. પણ ફરીથી એ ફક્ત શરૂઆતનું પગલું છે. AI દ્વારા મળેલી માહિતીના સ્ત્રોતો ચકાસવા અને અંતિમ વિશ્લેષણ અને તારણો તો માનવ સંશોધકે જ કરવાના રહે. અને વ્યક્તિગત ઉત્પાદકતા વધારવા માટે જેમ કે ભાષાંતર, વિચારો ગોઠવવા.
હા, ઝડપી ભાષાંતર માટે, મીટિંગના મુદ્દાઓનો સારાંશ કાઢવા, પોતાના વિચારોને સ્ટ્રક્ચર આપવામાં તે મદદ કરી શકે. પણ અહીં પણ સંતુલન રાખવું. બધું જ જો AI પર છોડી દેશું તો આપણી પોતાની વિચારવાની, યાદ રાખવાની અને સમસ્યા હલ કરવાની ક્ષમતા કદાચ કુંઠિત થઈ શકે છે. એનો ઉપયોગ વિવેકપૂર્ણ રીતે કરવો જોઈએ.
ખૂબ સરસ. આખી ચર્ચા ખરેખર ખૂબ જ રસપ્રદ અને માહિતીપ્રદ રહી. અંતે આજના આ વિશ્લેષણમાંથી, આ પુસ્તકના વિચારોમાંથી તમારા માટે વ્યક્તિગત રીતે સૌથી મોટો બોધપાઠ કયો રહ્યો? શું શીખવા મળ્યું?
મારા માટે બે મુખ્ય વાતો ઉભરી આવે છે. પહેલી, આ ટેકનોલોજીની જે અદ્ભુત શક્તિ છે એ મોટાભાગે તેના અભૂતપૂર્વ સ્કેલ, એટલે કે ડેટા, કમ્પ્યુટિંગ પાવર અને મોડલના કદના કારણે છે. સ્કેલ ખરેખર જાદુ કરી શકે છે. અને બીજી અને કદાચ વધુ મહત્ત્વની વાત, આ અત્યંત શક્તિશાળી સાધનને માનવ હિત અને માનવ મૂલ્યો સાથે અલાઇન કરવું એ કેટલો મોટો પડકાર છે અને સાથે સાથે કેટલી મોટી જરૂરિયાત પણ છે. આપણે ફક્ત એક નવી ટેકનોલોજી નથી બનાવી રહ્યા, આપણે આપણા ભવિષ્યને આકાર આપવાનું એક સાધન બનાવી રહ્યા છીએ અને એની જવાબદારી બહુ મોટી છે.
અને મારા માટે સૌથી મોટી વાત એ સમજવી છે કે આ ટેકનોલોજી કેટલી ઝડપથી, કેટલી તેજીથી આગળ વધી રહી છે. અને એટલે જ આપણે બધાએ તેના વિશે સતત શીખતા રહેવું, માહિતગાર રહેવું ખૂબ જ જરૂરી છે. તે એક તરફ ઉત્સાહ પણ જગાવે છે કે શું નવું શક્ય બનશે, અને બીજી તરફ થોડી ચિંતા પણ કરાવે છે કે તેની અસરો શું થશે. પણ જેમ આપે કહ્યું, જો આપણે તેને સમજીને, તેની મર્યાદાઓ જાણીને અને જવાબદારીપૂર્વક તેનો ઉપયોગ કરીએ તો તે આપણી માનવ ક્ષમતાઓને વધારનારું એક અદ્ભુત સાધન બની શકે છે. અને હા, તે આપણને બુદ્ધિ ખરેખર શું છે એના વિશે નવા અને ઊંડા સવાલો પૂછવા પણ પ્રેરે છે, અને કદાચ એ જ આ આખી સફરને વધુ રોમાંચક બનાવે છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.